તારીખ 29/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 431 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 775
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 433 પાનું 365 શ્રી કૃષ્ણ આદિના સમ્યક્ત સંબંધી પ્રશ્નનો આપનો પત્ર પહોંચ્યું છે. કોઈ પત્રની અંદર શ્રી કૃષ્ણનું સમ્યક્ત સંબંધી કોઈ પ્રશ્ન સુભાગભાઈ કર્યો હશે તથા તેના આગલા દિવસના અત્રેના પત્તાથી આપને ખુલાસો પ્રાપ્ત થયો તે વિશેનું આપનું પત્તું પહોંચ્યું છે. હા, 431 બાકી રહ્યું કેમ? હા, પછી 31 બાકી છે, વચ્ચે બરાબર છે. ફરીથી પત્રાંક 431 પાનું 364 આત્મા પણ કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત આત્મા પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગૃત હોય ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે એવો શ્રી તીર્થંકરનો આશય છે. કેવળ જ્ઞાનના બે પ્રકારે અર્થ થાય છે, એક આગમના દ્રષ્ટિકોણથી અને એક અધ્યાત્મના દ્રષ્ટિકોણથી. આગમના દ્રષ્ટિકોણથી જે અર્થ થાય છે એમાં લોકાલોકનું જ્ઞાન છે કેવળ જ્ઞાનીને, એવી રીતે એનું અર્થઘટન થાય છે. અને અધ્યાત્મની દ્રષ્ટિએ કેવળ આત્મા સિવાય બીજો કોઈ જ્ઞાનનો વિષય જ નથી. કેવળ જ્ઞાની એટલે આત્મા સિવાય, કેવળ આત્મા સિવાય બીજો કોઈ જ્ઞાનનો વિષય નથી, એને પણ કેવળ જ્ઞાની કહેવાય છે. અહીંયા કૃપાળુદેવનું વજન કેવળ જ્ઞાનમાં અધ્યાત્મ દ્રષ્ટિકોણનો વિશેષપણે છે. અખંડ નિજ સ્વભાવનો વર્તે કેવળ જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ એમ કરીને અખંડ સ્વભાવનું જ્ઞાન વર્તે એને કેવળ જ્ઞાન કહીએ એવી ગાથા એમણે આત્મસિદ્ધિમાં પણ મૂકી છે. અહીંયા એમ કહે છે કે આત્મા પણ કેવળ ઉજાગર અવસ્થા વર્તે, ઉજાગર એટલે જાગ્રત, અથવા આત્મા પોતાના સ્વરૂપમાં કેવળ જાગ્રત હોય, કેવળ સ્વરૂપમાં જ જાગૃતિ હોય એ સિવાય બીજે ક્યાંય જાગૃતિ ન હોય તેને કેવળ જ્ઞાન વર્તે છે. એને જ્ઞાનમાં ફક્ત આત્મા જ છે, આત્માનું જ કેવળ જ્ઞાન છે, માત્ર આત્માનું કેવળ એટલે માત્ર જ્ઞાન છે એમ કહેવું યોગ્ય છે એવો શ્રી તીર્થંકરનો આશય છે. અધ્યાત્મ દ્રષ્ટિકોણમાં તીર્થંકર દેવ એમ કહેવા માગે છે. આ અધ્યાત્મ ભાષા અથવા અધ્યાત્મ દ્રષ્ટિકોણથી કેવળ જ્ઞાનનો વિષય કયો? આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થને તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાષે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. હવે પરમાર્થ સમ્યક્ત્વ એટલે નિશ્ચય સમ્યક્ત્વ, ખરું સમ્યક્ત્વ, વાસ્તવિક સમ્યક્ત્વ કોને કહેવાય? કે આત્માનો જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે એટલે જે સ્વરૂપ એમણે બતાવ્યું છે તે જ સ્વરૂપે કોઈને પોતાને પ્રતીતિ આવે, શ્રદ્ધા થાય, અને તે જ પરિણામે તેમાં એટલે તે જ પરિણામમાં, પ્રતીતિના પરિણામમાં જ આત્મા સાક્ષાત ભાષે પ્રત્યક્ષ થાય, સાક્ષાત્કાર થાય આત્માનો, ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ કહ્યું છે. ભાસવું એટલે અહીંયા અનુભવ થવો, સમ્યક પ્રતીતિ અથવા સ્વરૂપ પ્રતીતિ અને સ્વરૂપાનુભૂતિ બંને એક સમયમાં સમકાળમાં હોય છે. એકલી શ્રદ્ધા થાય અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ ન હોય તો એ શ્રદ્ધા હજી શ્રદ્ધા નથી. અને કોઈ એમ કે અમને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થઈ પણ પ્રતીતિ નથી આવી તો પણ એ સ્વાનુભૂતિ યથાર્થ નથી. અને એ વિષયમાં કલ્પના એ ચડ્યા હોય એની ભૂલ થાય છે. જે યથાર્થ સમ્યક પરિણમનમાં હોય છે એને બંને પડખા બરાબર હોય છે અને આ વાત બંને બરાબર સમજાય પણ છે પોતાના અનુભવથી. એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. કેવળ જ્ઞાનના વિષયમાં અને સમ્યકપના વિષયમાં તીર્થંકરે આમ કહ્યું છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરૂપી સમ્યક્ત્વ છે. શું કહે છે? જેને પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ ભાસ્યું છે, અનુભવ ગોચર થયું છે, એવા અનુભવી પુરુષમાં જેને નિષ્કામ શ્રદ્ધા છે. શ્રદ્ધા પણ કેવી? નિષ્કામ શ્રદ્ધા છે, એટલે ઓળખાણ થઈ છે. કોઈ પણ કામના રહિત પણ ઓળખાણ થઈ છે, એટલે એની પાસેથી માની લેવું નથી કે બીજી ચીજની પણ કોઈ અપેક્ષા નથી. એવા મુમુક્ષુને, એવા પુરુષને, એટલે એવા મુમુક્ષુ જીવને બીજ રુચિ સમ્યક્ત્વ છે. એને પ્રથમ સંકેત થયો, એને બીજ રુચિ સમ્યક્ત્વ કહે છે. રુચિનું બીજ અહીંથી શરૂ થાય છે. યથાર્થ રુચિનું બીજ પ્રથમ સંકેતથી શરૂ થાય છે. કેમ કે સંકેત છે એ સ્વરૂપ રુચિ છે. પોતાના સ્વરૂપની રુચિ, આત્મરુચિને સંકેત કહ્યું છે. છ ઢાળામાં એ ગાથા છે. આત્મરુચિને સંકેત કીધું છે. એ સંકેતનું બીજ અહીંયા છે એટલે એને બીજ રુચિ સંકેત કહ્યું છે. એક કેરીનો દાખલો લઈએ તો કેરીમાં, કેરી એક ફળ છે, એનું બીજ ગોટલો છે. એનું બીજ શું છે? ગોટલો. ગોટલો વવાય, પણ ખરેખર ગોટલો બીજ નથી, પણ ગોટલાની અંદર ગોટલી છે એ બીજ છે. છતાં વાવાય ગોટલો, ગોટલો કાઢીને ગોટલી ન વવાય તો ઉગે જ નહીં. અને ગોટલાનું પડ એટલું બધું હાર્ડ હોય છે કે એને તોડવો હોય તો ધોકો મારીને કે કોઈ હથોડી મારીને તોડવો પડે. પણ ઉગે ત્યારે એમાંથી કોમળ જે કુંપળ નીકળે ને એ પડને તોડીને નીકળે. તો કુદરત શું છે? કુદરત શું કામ કરે છે? એમ ખરેખર મોક્ષનું મૂળ સમ્યક દર્શન છે. પણ મૂળ શેમાંથી? કુંપળ શેમાંથી નીકળ્યું? મૂળની મૂળીઓ ક્યાંથી નીકળ્યું કે બીજમાંથી નીકળ્યું? તો એ બીજ છે, એ ગોટલો છે, જેને આપણે સ્વરૂપ નિશ્ચયને સ્વરૂપની ઓળખાણ કહીએ, એને બીજ જ્ઞાન પણ કીધું છે. પણ એ બીજની અંદર જે ગોટલી છે ને એ આ છે, બીજ રુચિ સંકેત, સ્વરૂપ સત્પુરુષની ઓળખાણ છે. એટલે મૂળમાં જેમાંથી મોટો આંબો થવાનો છે એ તો ગોટલી છે, ગોટલાની અંદર રહેલી ગોટલી છે. એમ જેમાંથી સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન થવાનું છે એનું બીજ સત્પુરુષની ઓળખાણમાં જાય છે. આ વિષય કૃપાળુદેવે બહુ સ્પષ્ટ કર્યો છે. બીજે આ વિષય ક્યાંય જોવા નથી મળતો. સત્પુરુષનો મહિમા કરવામાં એમને વાત ખોલ્યું છે બધું. શા માટે સત્પુરુષનો મહિમા? એ વાત એમને બહુ ઊંડેથી લીધી છે, બહુ અનુભવથી લીધી છે. સત્પુરુષ કા મહિમા ઇતના ક્યું કિયા કે ઉસકી પહેચાન સે બીજ રુચિ સંકેત મેને પહેલા સંકેત હોતા હૈ ઇસલિયે. વો બાત કહીં ઓર શાસ્ત્ર મેં નહીં મિલતી હૈ. इतना खुला नहीं है किसी ने, कृपालु देव ने खोला है इस विषय को, बहुत खोला है। सेवा पुरुष ने निष्काम भक्ति अबाधाए प्राप्त थाय एवा गुणों जे जीव में होय ते जीव मार्गानुसारी होय एम जीन कहे छे। मार्गानुसारी ने वात जिनेन्द्र देवे करी छे एम के छे। आमां शुं छे, मार्गानुसारी नो विषय कृपालु देव सिवाय क्यांय नथी जोवा मळतो। तो कृपालु देव कहे छे कि जिनेन्द्र एम के छे। પોતે તો જાતિ સ્મરણ જ્ઞાન હતું ને, ઘણી વાતો એવી કરી છે, શાસ્ત્ર તો બધા ઉપલબ્ધ પણ નથી, ઉપલબ્ધ શાસ્ત્રમાં પ્રમાણ નથી, પણ આવું વચન કહે તો એ જ શાસ્ત્ર છે, એ વચન પોતે જ શાસ્ત્ર છે, એટલે જીન કે છે હે હે। એમનો આત્મા એમ કે છે માટે જીન કે છે, ખરેખર તો એમ છે, એમનું આત્મજ્ઞાન એમ કે છે માટે જીન કે છે, કેમ કે જીન સોઈ આત્મા, આત્મા પોતે જ જીન છે। જેમ કે પહેલી ગાથા આપણે વાંચી સમયસર, ધોવમ અચલમ અણુ ગઈ પત્તે, તો એમાં શું કીધું કે કેવળી અને શ્રુત કેવળી કહેલું હું કહીશ, ઓછામી સમય પાવડો મીણમમ કેવળી સુઈ કેવળી ભણિયમ। તો કેવળ જ્ઞાન તો 500 વર્ષ પહેલા થઈ ગયા, કુંદકુંદ આચાર્ય એમ કહ્યું કે કેવળીએ કહેલું હું કહીશ, 500 વર્ષ પહેલાની વાત કુંદકુંદ આચાર્ય કેવી રીતે કહે, એમનો આત્મા એમ કહે છે, જીનો આમ કહે છે, એમ કેમ કાથામાં આવે છે, એવમ ભણંતી સુદ્ધા સખી ગાથામાં, નવી હોદી પમત્તો ણ પમત્તો જાણગો દુજો ભાવો, એવમ ભણંતી એવમ ભણંતી એમ એમ કે છે, કોણ એમ ભણે છે, જિનેન્દ્ર એમ કે છે, એમ વાત છે એમાં, એવમ ભણંતી એટલે ભલે કેવળીનું નામ તો ગાથામાં પ્રાસમાં સમાવેશ નથી, પણ એવમ ભણંતી એમ કોણ કે છે, જિનેન્દ્ર એમ કે છે, શું કહેતા હતા, જાહેરમાં વાદ વિવાદનું કારણ થાય ને એટલા માટે કેટલીક વાત ન કરે, પણ ગુરુદેવશ્રીના આત્મામાંથી નીકળેલી અનેક વાતો પછી શાસ્ત્રમાંથી પાછળથી એમણે વાંચી છે, અને એવો મને તો ઘણો એવો અનુભવ છે કે પાછળથી શાસ્ત્રમાંથી મળ્યું અને આત્મામાં પહેલાં ઉગ્યું હોય, ગુરુદેવને પણ એવું ઘણી વાર બન્યું છે, એટલે જ્યારે ઉગે ત્યારે અમે શાસ્ત્રમાંથી આપણને એનો રેફરન્સ મળી જ જાય એવું કોઈ જરૂરી નથી, પાછળથી મળે પણ ખરો અને ન મળે તો પણ એ શાસ્ત્ર જ છે, કેમ કે આત્મામાંથી નીકળ્યું છે, તમામ શાસ્ત્રો આત્મામાંથી નીકળ્યા છે, આ શાસ્ત્રનો જન્મ અધરથી નથી થયો, બધા શાસ્ત્રો આત્મામાંથી નીકળ્યા છે, માટે આત્મામાંથી નીકળ્યું તે શાસ્ત્ર, આ સિદ્ધાંત થયો, શું અને તે યથાર્થ છે, તે યથાર્થ જ છે, પણ કોઈ કોઈ વાત જાહેરમાં નહીં મૂકવા, પાછળ હેતુ હોય છે કે આવી વાત જાહેરમાં મૂકશું ને વાત વિવાદે ચડે અને ઘણાને નુકસાન થાય, એમાં નિષેધ કરનારાઓને બહુ નુકસાન થાય, એટલે કરુણાથી પણ ન મૂકે, તો મૌન રહી એમાં એમની કરુણા છે ને, બોલે તો એ કરુણા જ છે, તો એમ જ સમજી લેવાનું, કેમ કે એમની એટલી દ્રષ્ટિ ઊંડી પણ હોય છે અને વિશાળ પણ હોય છે, બંને ગુણ એમની દ્રષ્ટિમાં હોય છે, અને એ આપણે વિશ્વાસ રાખવો રહ્યો, એમની દ્રષ્ટિનો આપણને વિશ્વાસ હોય પછી વિકલ્પ ન ઉઠે, ના વચન કી પ્રતિજ્ઞા ફરીથી તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એટલે એવા પુરુષની ભક્તિ માં ક્યારે પણ અચકાટ ન આવે. એવી રીતે હોય છે કે બસ ભક્તિ એટલે પૂરી ભક્તિ, પછી એમાં કોઈ અપેક્ષા લાગુ ન થાય. ભક્તિ એટલે ભક્તિ બસ, એમાં કોઈ કારણથી પણ એમાં બાધા, ભક્તિને બાધા આવે એવું પરિણામની અંદર ન થાય. શું કહ્યું? જેને આત્મ સ્વરૂપ ભાસ્યું છે, અનુભવાયું છે, એવા પુરુષની નિષ્કામ ભક્તિ, એ નિષ્કામ ભક્તિમાં પણ ભક્તિ સકામ તો નહીં જ, નિષ્કામ ભક્તિમાં પણ ક્યારે પણ બાધા આવી હોય એવો અનુભવ ન થયો હોય, એવો પ્રકાર ભક્તિ નો હોય. બાધા એટલે ક્યારેક સેટ ડિગ્રી ઓછી થઈ ગઈ હોય, કોઈ કારણ વશાત એવું ન બને, એવી એક ચોક્કસ પ્રકારની માર્ગાનુસારી જીવની યોગ્યતા હોય છે. એને પ્રત્યક્ષ નથી હોતા કોઈ વાર, પણ એ માર્ગાનુસારી હોય છે. જેમ કે કબીર છે તો એને કોઈ પ્રત્યક્ષ જ્ઞાની નહોતા, નરસિંહ મહેતાને કોઈ પ્રત્યક્ષ જ્ઞાની નહોતા, મીરાબાઈને કોઈ પ્રત્યક્ષ જ્ઞાન હતા, માર્ગ અનુસાર એવી એક સ્વતંત્ર યોગ્યતા હોય છે. એ ગુણો આત્મામાંથી કોઈ એક પ્રકારે પ્રસિદ્ધ થતા હોય છે, એની આત્માનો આ વાત છે, સંકિત નથી હોય તે. એ જે માર્ગની સમીપ છે એમ શ્રી જીન કહે છે. જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ક્યાંથી આવ્યું? કોઈ ગુરુ મળ્યા નથી, કોઈ જ્ઞાની મળ્યા નથી, એનો આત્મા અંદરથી બોલે છે. આરાધના તો આપણને તો કઈ કહી ન શકીએ, પણ વર્તમાન યોગ્યતા માર્ગ અનુસાર એની છે, એમાં કઈ ફેર નહીં. શું પ્રથમ સંકેત થવા માટે પ્રત્યક્ષ પુરુષ અનિવાર્યપણે જોઈએ, જોઈએ ને જોઈએ, કેમ કે ઓળખાણ પ્રત્યક્ષ વગર થાય નહીં, એટલે પ્રત્યક્ષતાનું મહત્વ એ દ્રષ્ટિએ બહુ મોટું છે, ઘણું ઘણું મોટું છે. અને એમાં અત્યારના કાળમાં બહુ મોટું છે, કેમ કે અત્યારે તો હવેના ટાઈમ એવો આવશે કે અમુક ટાઈમનો ગેપ પડ્યા પછી કોઈ સત્પુરુષ હશે, જેમ 600-700 વર્ષથી મુનિઓ નથી, પહેલાં અમુક ગેપ પડતા ગયા, કન્ટિન્યુ મુનિઓ મળે નહીં, હવે લાંબો કાળે કોઈ મુનિ થાય તો થાય, એમ સત્પુરુષ પરંપરાએ ચાલ્યા, પણ પછી એમાં ગેપ પડતો જાય, જેમ કાળ ઉતરતો આવે એમ ગેપ પડતો જાય, અમુક કાળ કોઈ મળે જ નહીં, કોઈ જોવા જ ન મળે, કોઈનો ભેટો જ ન થાય. પણ સંકેત માટે તો સજીવન મૂર્તિ સિવાય બીજો કોઈ એનો ઓલ્ટરનેટિવ, પ્રત્યક્ષતાનો કોઈ ઓલ્ટરનેટિવ, કોઈ અવેજી કોઈ વસ્તુ નથી, એટલે એનું મહત્વ એ દ્રષ્ટિએ બહુ મોટું છે. એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે છે, અન્ય અર્થે નહીં. કોઈ શરીર સંબંધે વાત નીકળી હોય તો પણ એમાં અમારો દ્રષ્ટિકોણ આત્માર્થનો, અમારો અભિપ્રાય આત્માર્થનો હોય છે, બીજો નહીં. કોઈ શરીર સંબંધે ચર્ચા નીકળી હોય, શરીરનો ઉપચાર કરવા સંબંધે વાત હોય તો પણ અમારો અભિપ્રાય આત્માર્થે છે. તંદુરસ્ત રહેવું છે તો આત્માર્થે. તમને બહુ મોક્ષોની ભૂમિકામાં 21મા વર્ષે લીધું છે કે રળવું છે તો પણ આત્માર્થે, અને નિવૃત્તિ લેવી છે તો પણ આત્માર્થે, ખાવું છે તો આત્માર્થે, અને ઉપવાસ કરવો છે તો પણ આત્માર્થે, બોલવું છે તો આત્માર્થે, અને મૌન રહેવું છે તો પણ આત્માર્થે. કેમ કે લક્ષ્ય એક જ છે, મારે આત્મકલ્યાણ સિવાય બીજું કંઈ કરવું નથી. પછી જે પ્રયોગ કરવો હોય તે આત્માર્થે જ કરવો છે, બીજી રીતે નહીં. એટલે એમ કે રડ્યા વગર ચાલે એવું નથી, કમાયા વગર ચાલે નહીં એવી પરિસ્થિતિ હોય તો રડવું પડે જ. શું કરવા? તો આત્માર્થે રડવું છે, શ્રીમંત થવા માટે નહીં, સુખ સગવડતા માટે નહીં. આત્માના પરિણામ ઉતરી ન જાય દીનતા કરીને કે બીજે કોઈ કારણથી, માટે એડજસ્ટમેન્ટ કરવું છે તો આત્માર્થે જ કરવું છે. એટલે કામ કરવું છે તો આત્માર્થે કરવું છે, રડવાનું કામ કરવું તો આત્માર્થે કરવું છે, એ સિવાય કરવું નથી. એવું દ્રષ્ટિકોણ હોય છે. એટલે શું થાય કે અમુક પરિસ્થિતિ આવે ત્યાં પરિણામ પાછા ફરવા માંડે, જ્યાં પરિસ્થિતિ સુધરે એટલે બીજાને રસ ચડે સંસારી જીવને, એના પરિણામ પાછા વળવા માંડે કે હવે આપણે શું કામ છે, આ તો પ્રારબ્ધ યોગે કમાવું હતું તો કમાઈ લીધું, અથવા આ જીવિકા ચાલે એટલું કમાઈ લીધું, પતી ગયું, આપણે શું કામ છે, હવે વધારાના પૈસા શું કામ થાય, નકામા જ પડ્યા રહેવાના. એને એનો એને વિરક્તિ, નિરસતા શરૂ થાય, વૈરાગ્ય શરૂ થાય, અંતે નિવૃત્તિ લઈ ગઈ, વહેલી મોડી પણ નિવૃત્તિ લઈ ગઈ. કેમ કે ઉત્સાહ નથી. એવી રીતે બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં પણ આત્માર્થે છે. બીજે કોઈ ચીજની વાત હોય તો અમારું દ્રષ્ટિકોણ આત્માર્થનો છે, અમારા અભિપ્રાયમાં બીજી વાત નથી. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિને વિશે હોય એમ અમને લાગતું નથી. પદાર્થ મળે તો અમારો આત્માર્થ, ન મળે તો અમારો આત્માર્થ, એમ કાંઈ નથી પાછળ. પણ વિકલ્પ આવ્યો તો એમાં આત્માર્થનો દૃષ્ટિકોણ ને અભિપ્રાય અમારો સાથે ને સાથે હોય જ છે. પછી પ્રાપ્તિ અપ્રાપ્તિ એની સાથે અમારે કાંઈ સંબંધ નથી. આત્માપણું એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગમાં સ્મરણ કરવા યોગ્ય નથી. આત્માપણું 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 આત્મા 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 પોતાના આત્મા સિવાય અંદરમાં બીજો ધ્વનિ હાલતો નથી. આત્મામાં આત્માપણું એમ એમ છે. આત્મામાં આત્માપણું સિવાય બીજે ક્યાંય આત્માપણું પોતાપણું નહીં. કેમ કે અહીંયા ગ્રહણ ત્યાગની વાત ચાલે કે કોઈ પણ પદાર્થનો ગ્રહણ કરીએ છીએ કે કોઈ પણ પદાર્થ ગ્રહણ નથી કરતા, આ જોઈએ ને આ ન જોઈએ, તો એમાં આત્માનમાં આત્માપણું એ સિવાય બીજો અંદર અમારો ધ્વનિ નથી હાલતો. આ એક જ ધ્વનિથી આ બીજો વિકલ્પ ચાલે તો એ ગ્રહણ ત્યાગમાં બીજા કોઈ પણ ધ્વનિ સિવાય સિવાય કોઈ બીજો ધ્વનિ સ્મરણમાં પણ નથી કે બીજું કાંઈ હોય, ક્યારે બીજું કાંઈ હોય. અનવકાશ આત્મા પણ જાણ્યા વિના, આત્મામાં અનવકાશ પણ એટલે ક્યાંય એક સમયનો અવકાશનો આતરો નથી, એક સમયના આતરાનો અવકાશ નથી જેમાં, એવું અનવકાશપણે અનવકાશ આત્માપણું જાણ્યા વિના અને તે સ્થિતિ વિના તે દશા વિના બધું અન્ય સર્વ ક્લેશરૂપ છે, બધી આકુલતા આકુલતા રાખો, એક આત્મભાવ માને આત્મામાં નિરાકુલતા શાંતિ છે, બાકી બધું ક્લેશ છે, કોઈ વિકલ્પ ચાલે કોઈ પરિણામ ઉઠે બધામાં ક્લેશ ને આકુલતા છે, આત્મા સિવાય ક્યાંય શાંતિ નથી. આમ પોતાને અનુભવમાં છે અનવકાશ આત્મા પણ જાણ્યા વિના અને તેવી દશા વિના અમારે તો અન્ય સર્વ ક્લેશ રૂપ છે, બધું ક્લેશમાં જાય છે, આકુલતામાં જાય છે. અમે ક્યાંય અમને ઠીક લાગે છે કે શાંતિ છે એ વાત નથી, ફરે ગ્રહણ ત્યાગ બીજું ત્રીજું જે થતું હોય તે આ ચોખ્ખી વાત આટલી છે. એ રીતે કેવળ જ્ઞાન શું, એક પત્રમાં કેટલા વિષય આવે, કેવળ જ્ઞાન શું, સમ્યક દર્શન શું, સમ્યક દર્શનનું બીજ ક્યાં, માર્ગાનુસારી, એ સિવાય પણ માર્ગાનુસારી હોય તો હોય કેવા હોય, આ ત્રણ સિવાય પછી એક યોગ્યતા એમને જોઈ માર્ગાનુસારી, એટલી વાત તો એમણે એક પારિગ્રાફમાં નાખી દીધી છે. પછી આત્માર્થ શું છે, આત્માપણું શું છે, આત્માર્થનો દ્રષ્ટિકોણ શું છે, એ પણ સુભાગભાઈને એમણે બતાવવામાં 26મા વર્ષ. એટલે મુમુક્ષુજીવે એ કેવી રીતે એમાંથી પોતાનો પરમાર્થ તારવવાનો છે, કે આપણે જે કાંઈ પ્રવૃત્તિ રોજિંદા જીવનમાં કરીએ છીએ તો આપણો એની પાછળ આત્માર્થનો દ્રષ્ટિકોણ જળવાય છે કે એ ભૂલીને વિસ્મરણ કરીને આપણે કરીએ છીએ, આટલું વિચારવું જોઈએ છે. જ્યાં આત્માર્થનું સ્મરણ થતું હોય એટલું ઠીક છે, વિસ્મરણ થતું હોય એટલું ઠીક નથી, એટલું બરાબર નથી ચાલતું. એટલે આત્માર્થનો દ્રષ્ટિકોણ સતત જળવાઈ રહેવો જોઈએ. એમ વેપાર ધંધામાં પૈસા કમાવાનો દ્રષ્ટિકોણ સતત જળવાઈ રહ્યો છે, મીઠાઈ વાળાને ત્યાં જાઓ, સારો ગ્રાહક હોય તો આખું મીઠાઈનું ચોસલું ખવડાવી દે, બોલો જરાક ચાખે નહીં ને તમે આખું લઈ લો, બરાબર છે, શું દ્રષ્ટિકોણ છે, દ્રષ્ટિકોણ કમાવાનો છે, મીઠાઈ ખવડાવવાનો નથી, કમાવાનો દ્રષ્ટિકોણ. આઈસ્ક્રીમ વાળાને જાઓ તો આખી પ્લેટ ખવડાવી દે, ખાલી ચમચીમાં જરાક ન આવે, હમણાં લેવા ગયા તો ત્રણ પ્લેટ ખવડાવે, કેટલી ખબર પડે કે આ હોલસેલ પાંચ પચીસ નું ગ્રાહક નથી, આ 200-500 નું ગ્રાહક છે, તો એ 5-15 રૂપિયા હું નથી જોતા, કેમ એને નુકસાન નથી જતો, એ નુકસાનમાં નફો જોવે છે, શું નુકસાનમાં નફો જોવે છે, એવું આત્માર્થનો દ્રષ્ટિકોણ એ ટાઈપનો છે. સંસારની પ્રવૃત્તિમાં આત્માર્થ જોવો એવી ટેકનિક છે આમાં. અમારો અભિપ્રાય કાંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર આત્માર્થ છે, કોઈ પદાર્થ પ્રત્યે હોય તો પણ આત્માર્થ છે, અને કોઈ પદાર્થનું ગ્રહણ ત્યાગ કરીએ છીએ તો પણ અંદરમાં આત્માપણા, આત્મામાં આત્માપણાનો ધ્વનિ ચાલતો હોય છે, પરિણતિ સાથે વાત છે, એ સિવાયનું જેટલું કોઈ પરિણમન છે એ બધું અમારા માટે તો ક્લેશરૂપ છે, એટલે અમે એને ઈચ્છતા નથી, ચાહતા નથી. બહુ ટૂંકામાં પણ ઘણી સારભૂત પારમાર્થિક વાત લઈ લીધી છે. આત્માર્થીપણ શું છે એ સમજવું હોય તો આ ગ્રંથનો સ્વાધ્યાય અનિવાર્ય છે. આત્માર્થીપણ શું છે સમજવું હોય, ઘણા પડખેથી એમણે આત્માર્થ પ્રકાશ્યો છે, ઘણા પડખેથી. ગુરુદેવ કહેતા, ગુરુદેવ બેન શ્રીમદને કહેતા, કોઈ એમ કે અમારે શરૂઆતમાં શું વાંચવું, તો કે શ્રીમદ વાંચો એમ જ કહે. કેમ કે એમને પોતાને ખ્યાલ છે કે જીવ આત્માર્થી થઈને સિદ્ધાંત શાસ્ત્ર વાંચશે તો કંઈક કામમાં આવશે, એમને સિદ્ધાંત શાસ્ત્ર વાંચશે તો ગાડી બીજે પાટે ચડી જશે નક્કી. કેવો અભિપ્રાય જેવો આપતા હતા, પેલા શ્રીમદ વાંચો એમ. પોતે પણ શરૂઆતમાં બંને મહાત્મા હોય, બંને જ્ઞાની હોય, સારી રીતે વાંચ્યું છે. બેનશ્રીને તો પ્રશ્ન પૂછ્યા છે કૃપાળુબેનના વચનોના, કેટલું અનુમોદના કરી છે. આપણે સ્વાનુભૂતિ દર્શનમાં વાંચીએ છીએ, શ્રીમદ આમ કે છે, શ્રીમદ આમ કે છે, તો એને પાછળ શું કેટલી અનુમોદના કરીને જવાબ આપ્યો છે. એટલું જ નહીં, સુખ ધામ અનંત સુસંત ચહી, એ એમનું નિત્ય સ્મરણનો વિષય બેનશ્રીનો. સુતા પહેલા એ એમના સ્મરણનો વિષય. સ્મરણ એટલે બોલી જાય એમ નહીં, એમાં એ પોતાના આત્માને આવિર્ભૂત કરતા હોય છે. સુખધામ અનંત સુખધામ એટલે અનંત સુખધામ અંદર જોવે છે. સુખધામ અનંત, અનંત શબ્દ ભલે પાછળ છે પણ મૂળ તો એ અનંત સુખનું ધામ પોતે છે એમ પોતાને જોવે છે. માત્ર વિકલ્પ કરે છે કે સ્મરણ કરે છે એવો પ્રકાર હોય છે. અને એમનો રોજનો એ રૂટીન વર્ક છે એમ. છેલ્લે દિવસે એમ જ થયું ને, રાત્રે 10:15 દેહ છોડ્યો એટલે બે ચાર બહેનો એમને પાસે હોય એટલે હું કહ્યું કે આમ જે ભાડે જતા કંચન બને, હું કહ્યું કે ચાલો આપણે અનંત સુખધામ, સુખધામ અનંત આપણે આપણે સુખધામ કોઈ વખત સમૂહમાં પણ લઈએ. તમે સમૂહમાં લ્યો, હું મારું સુખધામ અંદરમાં લઉં છું, એમ કહી દીધું. તમે તમારું સુખધામ કરો, હું મારું અંદરમાં સુખધામ કરું છું. છેલ્લા ત્યાં છેલ્લો ટાઈમ છે ને એટલે વારમાં વિકલ્પ એટલો ન જાય, કે તમે તમારું સુખધામ કરો, હું મારું સુખધામ અંદરમાં કરું છું. છેલ્લી વાત એટલી થઈ છે. કૃપાળુદેવનો વચન છે તો નામથી કૃપાળુદેવનું વચન છે, બાકી તો એ આત્માનું આત્મભાવરૂપ વચન છે કોઈ પણ આત્મા માટે. હા, સુગાનીજી જેવા પુરુષાર્થી આત્મા છેલ્લે દિવસે કૃપાળુદેવનો ગ્રંથ હાથમાં લીધા છે. દ્રવદૃષ્ટિવાળાને એ ખબર ન હોય, દ્રવદૃષ્ટિ પ્રકાશ વાંચવાવાળાને, વાંચવાવાળા એટલે અમુક રાગથી હિમાયત કરતા હોય ને, અમુક જાતના રાગથી, નિશ્ચયના કથનોનો રાગ હોય. પણ એ એ ધર્માત્માએ છેલ્લે દિવસે મૃત્યુ સમયે કૃપાળુદેવનો ગ્રંથ હાથમાં લીધો છે. આપણે જીવન પરિચયમાં એ નાખવું રહી ગયું છે, મનતા સુધી જોઈ લીધું, જરાક તપાસી લીધું. છેલ્લે દિવસે એમણે એમ કર્યું, ડૉક્ટરને વૈદ્યને કોઈને બોલાવ્યા નહીં, અસ્વસ્થ હતા. ઘરમાં કોઈ નહોતા, એક હમણાં નાની દીકરી જતા, ભોજન છોડી દીધું, ખાવું નથી, તબિયત સ્વાસ્થ્ય બરાબર નથી, એ પોતાના પુરુષાર્થની ધૂનમાં હતા. હે લીધું છે दूसरे दिन 7 जून 1964 को श्री सुगानी जी को वातावरण में अस्वाभाविक गर्मी और घूंटन का अनुभव हुआ. घूंटन એટલે આપણે ઉકળાટ કહીએ છીએ ને, ઉકળાટ, ઉકળાટ, ગરમીનો ઉકળાટ. उन्होंने जून મહિનો હતો એટલે સીઝન પણ એવી હતી. उन्होंने अपना पलंग सरका कर पंखे के नीचे करवा लिया. उनके सीने में એટલે છાતી માં હલકા હલકા દર્દ હોતા રહ્યા. એટલે માઇલ્ડ એટેક હતો, સાઇલેન્ટ એટેક હતો, હાર્ટ એટેક જ આવ્યો છે પણ સાઇલેન્ટ એટેક આવ્યો છે. પરંતુ उन्होंने उस पर विशेष ध्यान नहीं दिया. સારે દિન કા ઉપવાસ, જમવાનું છોડી દીધું હતું તે દિવસે. એમણે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ જો પિછલે વર્ષો મેં ઉનકે લીએ ધાર્મિક સ્વાધ્યાય કા આધારભૂત રહા થા, છેલ્લા વર્ષોમાં આ એમનો સ્વાધ્યાયનો આધારભૂત ગ્રંથ હતો. इसका परायण, परायण, परायण એટલે વારંવાર વાંચવું, એને પરાયણ કહે છે. એટલે વાંચો ને મહિનો કાગળ, કેટલો અભિપ્રાયમાં વિરુદ્ધતા છે. સુગાનીજીની ખુદની પરિસ્થિતિનો ચિતાર છે આ, તો નેચરલ જે છે એ લખાઈ ગયું છે. આત્મઘોલન શાંત મુદ્રા. संध्या को 5 बजे वेदना का कुछ अधिक भान हुआ, फिर भी स्नान किया. 5 वगे हमने नहाई ली, तो 5 वगे वेदना बढ़ी थी, कोई नवा नवा विकल्प आ गया शरीर छोड़ता पहले. मानो संसार से प्रस्थान पूर्ण जड़ शरीर की शुद्धि कर लेने का उपक्रम हो. संयोग उस समय घर में केवल उनकी कनिष्ठ पुत्री कुमुदलता ही थी, सौथे नानी दीकरा कुमुद बहन थी, गुजरी गया त्यारे. काल का मानो सदैव स्वागत था, मृत्यु नो तो सदाई ने माटे एमने स्वागत करी लीधो हतो. वस्तुतः पुण्यात्मा के लिए तो मृत्यु एक बड़ा भारी महोत्सव सा होता है. शांत शरीर बिस्तर पर पड़ा रहा और वो अपने स्व में लीन हो चुके थे. परम पुण्यात्मा को ऐसा योग बना कि अकस्मात हृदय गति ने रुद्ध होकर आत्मार्थी के लिए शरीर के इस व्यर्थ बोझा को मुक्त कर, शरीर में बोझो तो एनाथी मुक्त थी गया. शरीर एक बोझा रूप हो, वास्तविक मार्ग प्रशस्त कर लिया. डॉक्टर आया पर उसके लिए करने जैसा कुछ नहीं रहा. डॉक्टर ने तो बोला भी लीधा, डॉक्टर जो आम तो कहीं करवा जो है नहीं. अच्छा ठीक. आप थे उस दिन घर पे थे? ફેર પડવાનો સવાલ નથી, કેમ કે એ તો એક નિશ્ચિત થઈ ચૂકેલો વિષય છે. પણ નિર્જરામાં ફેર પડે, વર્તમાન નિર્જરામાં ફેર પડે, શુદ્ધોપયોગ હોય, અને પરિણતિ હોય એમાં શુદ્ધોપયોગ હોય તો નિર્જરા ઘણી વધારે થાય, ઘણી વધારે એટલે ઘણી વધારે થાય પરિણતિ કરતાં. કેમ કે શુદ્ધોપયોગ તો ત્યારે જ આવે કે બહુ જોરદાર પુરુષાર્થ હોય, અતિ તીવ્ર પુરુષાર્થ હોય તો શુદ્ધોપયોગ આવે. કેમ કે મૃત્યુ વખતે પ્રાણ છૂટે ત્યારે વેદના પણ વધે છે, વેદના વધે એટલે પુરુષાર્થ તો વધે, પણ શુદ્ધોપયોગમાં આવી જાય એ તો ઘણો તીવ્ર પુરુષાર્થ હોય તો, અને એ વખતે નિર્જરા ખૂબ થાય. પરિણતિ કરતા ઉપયોગની નિર્જરા વિશેષ છે એમ છે. મુનિઓ તો લગભગ શુદ્ધોપયોગમાં દેહ ત્યાગ કરે છે, નીચેના ગુણ સ્થાને તારામાં તો કોઈ ઉપયોગમાં, પણ બહુ તીવ્ર પુરુષાર્થ હોય તો જ ઉપયોગમાં આવે. આ સુધી રાખે.